इकहत्तर फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 32 धाड़ लेखक जयंत खत्री। केटलाक वार्ताकारों एवी वार्ताओ लखे छे जे चीला चालू होय ने तेथी गरमा गरम होय। एमां वाचक ने कंई करवानुं होतुं नथी, ए वाचक ने सटाक गळे ઉતરી જાય છે। એને સામે છેડે કેટલાક વાર્તાકારો એવી વાર્તાઓ લખે છે જેમાં જોરદાર પ્રયોગો હોય અને સાથે ટાઢી હિમ હોય। એમાં વાચકોને ઘણું બધું કરવું પડે છે, એ વાચકનું ગળું ઝાલે છે, પણ આ બે છેડાઓની વચ્ચે પણ વાર્તા લખનારાઓ પડ્યા છે। એમની વાર્તાઓ ગરમાગરમ હોતી નથી તો સાવ ટાઢી હિમ પણ હોતી નથી। એવી કોકરવળની વાર્તાઓ લખનારાઓમાં ગુજરાતી સાહિત્યમાં પહેલું નામ કોઈ હોઠે ચડે તો તે જયંત ખત્રીનું। એમની ટૂંકી વાર્તાઓ ખૂબ લાંબી અને લેખણે લખાયેલી છે, પણ એમાં જે કાંઈ રજૂ થાય છે તે જાણે કે આંખ આગળ બનતી હોય તેવું તાદ્રશ રજૂ થાય છે। ગાંધીવાદની જોડાજોડ પ્રગતિવાદ અને સામ્યવાદની વિચારસરણીને મૂકીને ભદ્રવર્ગ પ્રત્યેના રોષ સાથે અને શોષિતો શ્રમિકો પરત્વેની તરફદારી સાથે સ્વપ્નસ્થ બકુલેશ જેવા વાર્તાકારોએ જ્યારે વાર્તાઓ લખવા માંડી તે જ વખતે જયંત ખત્રીએ પોતાની કચ્છની ભૂમિ અને કચ્છના માણસોને વાર્તામાં જીવતા કરવા માંડેલા। જયંત ખત્રી કહે છે, હું મારી ભૂમિ અને મારા માણસોને અનહદ ચાહું છું। ધૂળ વંટોળ ટાઢ તડકો કાંટા ઝાંખરા નિસીમ મેદાન અને રણથી ભરી કચ્છની ધરતી અને ધૂળિયા વંટોળ વચ્ચે વલોવાતી ધરતી પર વસતા માણસોના સંબંધોની કથા એમની વાર્તાની મૂળ માંડણી રહી છે। જયંત ખત્રીની વાર્તાઓ વાંચતા એવું લાગે કે એમની વાર્તાનું નાટ્ય સ્વરૂપ નવલકથા કરતાં નાટકની વધુ નજીકનું છે। એમાં ગતિ છે, પહેલાંની ક્ષણથી પછીની ક્ષણ પર ખસતું એવું કથન છે જેમાં કોઈ રૂપાંતર જોઈ શકાય છે, અને એ રૂપાંતરની ક્ષણ જ એમની વાર્તાઓમાં મહત્વની બનીને ઊભી રહી જાય છે। આ જોતાં ઉમાશંકર જોશીએ આપેલી ટૂંકી વાર્તાની વ્યાખ્યાને નવેસરથી જોવાનું મન થાય છે, અને થાય છે કે ઉમાશંકરે ટૂંકી વાર્તાને અનુભૂતિ કણ કહી છે, પણ ખરેખર ટૂંકી વાર્તા અનુભૂતિ ક્ષણ છે। અનુભૂતિ કણમાં એક જાતની સ્થગિતતા છે, જ્યારે અનુભૂતિ ક્ષણમાં અનુભૂતિ કરવાની ક્ષણ પહેલાંની અને પછીની ક્ષણને જોડે છે એની ગતિનો અનુભવ છે। જયંત ખત્રીની વાર્તાઓમાં રૂપાંતરની ક્ષણોની તીવ્ર અનુભવ કરાવતી લોહીનું ટીપું ખીચડી તેજ ગતિ અને ધ્વનિ તેમજ ખરા બપોર જેવી વાર્તાઓ વચ્ચે એમની ધાડ વાર્તાનું સ્થાન અનોખું છે। જગતના ઉત્તમ વાર્તા સાહિત્યમાં નિશંક સ્થાન આપી શકાય એવી એ પ્રતિનિધિ વાર્તા છે। જયંત ખત્રીએ કચ્છના નાવિક મંડળમાં પોર્ટ કામદારોમાં અને કચ્છમાં કોલેરાના ઉપદ્રવ તેમજ અંજારના ધરતીકંપ વખતે તબીબી ટુકડી સાથે કામ કરેલું। એક ડોક્ટર હોવા ઉપરાંત જયંત ખત્રી જાહેર જીવનમાં સક્રિય હોવાથી એમને જીવનનો સીધો અનુભવ મળેલો, પણ એ સીધો અનુભવ લેખક પરભારો વાર્તામાં ગોઠવી દેતા નથી। ખૂબ જતનપૂર્વક આવા અનુભવના સત્યને તેઓ વાર્તામાં સૌંદર્ય સુધી પહોંચાડે છે। આવો સૌંદર્યનો ચમત્કાર ધાડ વાર્તામાં થયો છે। એટલું જ નહીં, પણ પોતે ડોક્ટર હોવાની સમજનો ધાડ વાર્તાના મુખ્ય પાત્ર અને પાત્રની મુખ્ય ક્રિયાઓને લાભ મળ્યો છે। વાર્તા આવી છે, પોર્ટની લોન્ચની ચોકી કરતો પ્રાણજીવન કાદવવાળા ચેરિયાના છોડવાથી છાયેલા કિનારા પર ઊંટ ચારવા માટે ઘૂમતા ઘેલાના પરિચયમાં આવે છે. ઘેલો પ્રાણજીવનને જીવતરનો એવો ભેદ જણાવે છે કે માથાભારે થવું. સાચા સાચ તો જે વધારે માથાભારે છે તે વધારે સારું જીવન જીવે છે. ઘેલો પ્રાણજીવનને પોતાને ગામડે આવવા અને ધરતી વચ્ચે જ ત્યાંના માણસોને પારખવા નોતરું આપે છે. ત્યારે પ્રાણજીવન બેકાર થતાં ઓચિંતો ઘેલાના ગામની દિશા લે છે. ધરતી ખૂંદતો પ્રાણજીવન છેવટે ગંદુ પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની તળેટી વચ્ચે એકઠું થયેલું ઘેલાનું ગામ જુએ છે. પ્રાણજીવનને અહીં ઘેલાની સ્ત્રી અને ઘેલાનો મેળાપ થાય છે. ઘેલો પ્રાણજીવનને કહે છે કે ઊંટ પર આજે હું તને 25 ગાંવ ફેરવીને પાછો લાવીશ. પણ ઘેલો ક્યાં જવાનું છે અને શા માટે જવાનું છે તે પ્રાણજીવનને જણાવતો નથી. બપોરે જમ્યા પછી ઘેલો ઊંટ પર પ્રાણજીવનને લઈને ચાલી નીકળે છે. રસ્તામાં પહેલીવાર ઘેલો પ્રાણજીવનને કહે છે કે એનું ઊંટ એ ધાડી ઊંટ છે. પ્રાણજીવન ચોંકે છે. એને ખબર પડે છે કે ધાડ પાડવાના કામમાં ઘેલો એને સાથી બનાવીને લઈ જઈ રહ્યો છે. પ્રાણજીવનની ના છતાં દમદાટી સાથે ઘેલો છેવટે જ્યાં ધાડ પાડવાની હતી તે ગામમાં અને શેઠના ઘરમાં પ્રવેશે છે. બંદૂકની અણીએ શેઠનું સઘળું લૂંટવા માંડે છે. શેઠાણી એપતાઈ જાય છે ત્યાં શેઠની જુવાન દીકરી અવાજ થતાં મેળા પરથી નીચે આવે છે. ઘેલો એને પકડીને એના હાથના ચૂડલા ઉતારવા કોશિશ કરે છે. શેઠની દીકરી નહીં આપું કહીને કરગરે છે. આવી રગજક વચ્ચે બળજબરીથી ચૂડલો ઉતારવા જતા ઓચિંતો ઘેલા ઉપર પક્ષઘાતનો હુમલો થાય છે. પ્રાણજીવનમાં ઓચિંતી હિંમત આવે છે અને એ બાજી સંભાળી લે છે. બંદૂકની અણીએ શેઠ શેઠાણીની સહાયથી એ ઘેલાને ઊંટ સુધી પહોંચાડે છે અને ઊંટ ચાલવા માંડતા લૂંટનો સામાન શેઠને પરત કરે છે. અપંગ ઘેલાને પ્રાણજીવન ઘરે તો પહોંચાડે છે પણ છેવટે એનું મૃત્યુ થાય છે. ટૂંકમાં ધાડ પાડવા ગયેલો માણસ કેવો દયામણો બની જાય છે અને એની સાથેનો બાયલો માણસ ઊભા થયેલા સંજોગોમાં કેવી બહાદુરીથી કામ લે છે એની બદલાતી વિરોધાભાસી પરિસ્થિતિની આ વાર્તા છે. જયંત ખત્રી ડૉક્ટર હોવાની જાણકારી સાથે ઊંચા રક્તચાપથી પીડાતા ઘેલાનું ચીડિયું પાત્ર ઊભું કરે છે. ઘેલો વાત વાતમાં તપી જઈને ઉંદર કૂતરો પોતાની સ્ત્રી જે આવે તેની સાથે આક્રોશથી વર્તે છે. એ જ અતિ તણાવમાં એ ધાડ વખતે શેઠની દીકરી સાથે પણ આક્રોશથી વર્તે છે. પણ એના મનમાં ઊંડે સૌભાગ્ય ચિહ્નનો કોઈ નિષિદ્ધ પડેલો હશે જે એને છેવટે પક્ષાઘાત તરફ દોરી જાય છે. ધાડ પાડવા ગયેલા ઘેલા પર પ્રભુની ધાડ પડે છે એની કરુણતા તો અહીં છે જ, પણ ઘેલા જેવો પણ કેવો દયામણો અને બાયલો કેવો બહાદુર બની જાય છે એની વક્રતા પણ અહીં પડેલી છે. આખી વાર્તામાં પ્રકૃતિનું વર્ણન માણસોની સાથે અને એમના પ્રસંગો સાથે સંકળાયેલું રહ્યું છે. એમ લાગે કે ફિલ્મમાં દ્રશ્યોની પાછળ દ્રશ્યોને પોષવા કે એને ઉત્કટ બનાવવા કે દ્રશ્યોનું સમર્થન કરવા જેમ સંગીત પાર્શ્વભૂમિમાં આવે છે તેમ પ્રકૃતિએ સંગીતની પેઠે વાર્તાને અહીં આકર્ષક બનાવી છે. પવનના વારંવારના વર્ણનો ધ્યાન ખેંચનારા છે. આ વાર્તામાં જયંત ખત્રીના કચ્છનો અને કચ્છના માણસોનો નજીકથી પરિચય થાય છે. આદર્શ પ્રકાશને જયંત ખત્રીની આદર્શ વાર્તાઓનું 1994માં એક સંપાદન કર્યું છે. જેમાં જૈન ખત્રીના ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોર જેવા વાર્તા સંગ્રહોમાંથી 9 વાર્તાઓ સંપાદિત થઈ છે.